તારીખ 17/10/92 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 875-881 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 415 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
પ્રણામ પત્ર વ્યવહાર એક લૌકિક વ્યવહાર છે, એ દ્રષ્ટિએ કોઈ લૌકિક વ્યવહાર છે પણ હોઈ શકે છે. એ લોકો કોઈ જે વધારે પડતું ગુજરાત સ્વામી સ્થાન આપે છે એ લોકો તો પછી આ નો લાભ લે આકારના મુનિ તરીકે સ્વીકાર્યા છે. આપણે મુનિ પણ એમનો હતો. ચોથો ગુણ સ્થાન કોને કહેવાય, છઠ્ઠું સાતમું ગુણ સ્થાન કોને કહેવાય એ ખબર ન હોય. માત્ર કઈક આવું સંબોધન આવે એટલે એને મુનિ તરીકે એક વચન ને બહુ વચન તરીકે નાની વાત ને મોટી વાત તરીકે ગણાવી દેવાની વાત થઈ જાય છે. ખરેખર તો આ વચન લખીને પણ એમને સત્પુરુષ પ્રત્યેનો એમને મહિમા જે છે એમાં વૃદ્ધિ થવાનો જે હેતુ છે એમને લખવાનું. ગુરુજીને જે બહુમાન હતું એ બહુમાન વૃદ્ધિ થવાનો જ હેતુ છે. ઓ સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ સ્ત્રીને બહુમાન કર્યું છે. સત્પુરુષના રત્નામૃત પણ અહો છે, એમની મુદ્રા પણ એવી છે અને એમનો સત્સમાગમ પણ એવો છે કે જે સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર મોહનિંદ્રામાં ચૂકેલા જીવોને જગાડનાર આત્મજાગૃતિ લાવનાર છે. ત્રણે પડતે વૃત્તિને સ્થિર રાખનાર છે. કોઈ મુમુક્ષુ થોડો આગળ વધ્યા પછી વૈરાગાદી ઉત્પન્ન થયા પછી સત્સંગાદીમાં આવ્યા પછી પાછો પાછો પડતો હોય અને એ મુમુક્ષુની ભૂમિકામાં લગભગ બને છે કે ક્યારેક પરિણામ કંઈક ઠીક પ્રમાણમાં હોય અને પાછા પરિણામ ઉતરતા પ્રમાણમાં થઈ જાય. એવી પડતી વૃત્તિને સ્થિર આપનાર એમના વચનામૃતોના અવલંબને એમના દર્શનના અવલંબને એમના સમાગમના અવલંબને દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્ણ સ્વભાવને પ્રેરક માત્ર ભાવથી દર્શન કરે જ્ઞાની પુરુષના તો પણ પોતાના અપૂર્વ સ્વભાવને જાગૃતિ આવે. અપૂર્વ સ્વભાવ પોતાના સ્વભાવ પ્રત્યે પરિણામની ગતિને ગતિ થાય એવી પ્રેરણા મળે એવું તો એમનું દર્શન છે. જેમના દર્શન માત્રથી એમની જે અપૂર્વ નિર્દોષ સ્વભાવ પ્રત્યે પરિણામને ગતિ મળે વળાંક મળે એવી પ્રેરણાજનક થાય. સત્પુરુષ તો એ છે, સત્પુરુષ છે એ ખરેખર તો એમનો આત્મભાવ છે એ સત્પુરુષ છે અને એ અરૂપી પરિણામ છે. એની ઝડપ એમની મુદ્રા ઉપર આવે છે, એમના નેત્રોમાં આવે છે. એ ભાવ ત્યાં વ્યક્ત થાય છે, પ્રદર્શિત થાય છે એટલે ત્યાંથી એ ભાવને જોવામાં આવે છે. એ ત્યાં સુધી પરિણતિ સુધી પહોંચવાની ચેનલ છે કે એમની મુદ્રા અને મિત્રો દ્વારા એની પરિણતિ સુધી પહોંચી જાય છે. એવા અપૂર્વ સ્વભાવની પ્રેરક છે. સ્વરૂપ પ્રકૃતિના કારણભૂત છે સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ. એ સ્વરૂપ પ્રકૃતિના કારણ છે અને સન્મુખતા છે પછી સ્વરૂપ પ્રકૃતિ લીધી છે. અપ્રમત સંયમ એટલે છઠ્ઠા ગુણ સ્થાનનું પણ એ કારણ છે. પૂર્ણ વિકરાગ નિર્વિકલ્પ સ્વભાવ એ તેરમા ગુણ સ્થાનનું પણ એ કારણભૂત છે. સત્પુરુષના રત્નામૃત મુદ્રા અને સત્સમાગમ એ બધી દશામાં કારણભૂત છે. એક દશા થઈ એના કારણે બીજી થાય છે, એના કારણે ત્રીજી થાય છે, એના કારણે ચોથી. કે હું માલિક ને કારણ છું એ કારણ બધાને લાગુ પડે. જો પહેલું જ કારણ હું બીજું હોત તો બીજું કારણ ના બને, તો ત્રીજું ના બને, પછી આખરનો કોઈ બનવાનો પ્રશ્ન રહેતો નથી. ઓળખાણ થાય તો નિર્માણ પદ સુધી પહોંચી જાય. જ્યાં વાત છે એ પત્રમાં પણ કહી ગયા છે કે સત્પુરુષની ઓળખાણ એ નિર્માણ પદનું કારણ છે. છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર છે એવા સત્પુરુષના વચનામૃત જયવંત વર્ગો સ્વીકાર જયવંત વર્તો એમને એવા સત્પુરુષો પણ કૃપા જયવંત વર્તો એમ આવી ગયા છે. અને મેં કલ્યાણકારી થા સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો એ જે ભાવના ભાવીશ એ ભાવના આમાં પણ રહેલી છે. એ જયકારનું પત્ર એક લખાણો છે, બહુ પ્રસિદ્ધ પત્ર છે. આ અત્યારે મુદ્રામાં ઉન્નતિક્રમની શ્રેણીનો પ્રારંભ એ જગ્યાએ થાય છે. એ સિવાય કોઈ જગ્યાએથી થાય છે એ વસ્તુના સ્વરૂપમાં નથી. એટલા માટે એ વિષય ઉપર એમને ખૂબ જ મહત્વ આપ્યું છે. અનંત કરુણા કરીને મનુષ્યોનું ધ્યાન મેળવ્યું છે, લક્ષ્ય આપ્યું છે. છોટે છે એ કોઈ મહાત્મા મુનિવરોને પરમ ભક્તિથી નમસ્કાર થાય ત્યાં પણ એમણે એ પ્રકારે વ્યવહાર કર્યો છે. જેનો કાળ કે કિંકર થઈ રહ્યો મૃગત્ર જળ કરી લો જેણે મૃત્યુ ઉપર વિજય મેળવ્યો કાળ કે મૃત્યુ કાળ ક્યાં મૃત્યુ અર્થ છે. પણ આ તો બેસે વાત મૃગજળ સમાન ગણીને એના ઉપર પણ ગણી વિજય ગયો છે, અથવા એવું જેને માલુમ કર્યું છે કે આ કૃષ્ણ છે તો મૃગજળ સમાન છે. દાસી આશા પિશાચી થઈ રહી કામ ક્રોધ કે ત્યાગી લોક જીવ્યું ધન્ય કે જેણે આશારૂપી દાસી છે એને પિશાચી ગણી છે. એટલે જેમ પિશાચી કોઈને વળગે તો એ હેરાન હેરાન થઈ જાય એમ આશાને જેણે દાસી બનાવી નાખ્યું છે. આશાને આશાને વશ પોતે નથી થયો પણ પોતાને વશ આશાને કરી લીધી છે અને કામ ક્રોધને કેદી બનાવી દીધા છે. એનું ધન્ય જીવન છે, એનું જીવન જીવન ધન્ય છે, એ જીવન જીવ્યા તે ધન્ય છે. ખાતા પીતા બોલતા નીતિ છે નિરંજન નિરાકાર જીવનું ધન્ય જીવન. ખાય છે પીએ છે બોલે છે પણ સદાય જે પોતાના નિરંજન નિરાકાર સ્વરૂપ છે સ્વરૂપે જ રહે છે, એ જ અનુભવમાં રહે છે. ખાતા પીતા બોલતા પણ પોતાના નિરંજન નિરાકાર સ્વરૂપના અનુભવમાં રહે છે. એનું જીવન જીવ્યું તે ભિન્ન છે. મારે સંત સલુણા જીવને જઈને હોય ખુલ્લો અવતાર જીવન ભિન્ન. અને જે સારા સલુણા સંત એટલે બહુ સારા સંત છે. સલુણા શબ્દનો સલુણા સંત સલુણા છે. સલુણા એટલે જેને શુભ 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 વાત છે, જે બહુ સરળ છે એવા જે સંતો છે એને ધારીને જેને છેલ્લો અવતાર છે એને પણ હવે પછી જેને વિશેષ સંસાર નથી. જગત કો પાવન કરને કે લીધે અવતાર લિયા હમ જગ પાવન કરકે અવતર્યા અન્ય માત ઉદર નો ભાર જીવન જગતમાં બીજા જીવોને પવિત્ર કરવા માટે અવતર્યા છે. એમનો અવતાર છે બીજાના કલ્યાણમાં પણ, એ પોતાનું કલ્યાણ તો થઈ ગયું પણ બીજાના કલ્યાણમાં પણ જીવો નિમિત્ત પડશે. બાકી તો બધા જન્મમાં એની માતાના ઉદરના ભાર સમાન રહ્યા. તેને ચૌદ લોકમાં નિચરતા અંતરાય કોઈ નવ ને કોઈ રે નવ થાય જીવનું ધન્ય. ચૌદ લોક રાજલોકમાં ગમે ત્યાં એ વિચરે ગમે ત્યાં તે હોય એની પોતાની સાધનામાં કોઈ અંતરાય નથી. એને એના સ્વરૂપમાં અંતરાય નથી અને એની સાધનામાં પણ અંતરાય થતો નથી. દાસીઓ થઈ રહી બ્રહ્માનંદ હૃદયનો સમાય જીવનું ધન્ય. રિદ્ધિ સિદ્ધિ લૌકિક જે જગતની છે એ તો બધી એના પગમાં આળોટે છે, એની કોઈ સામું પણ જોતા નથી. અને એમનો જે આત્માનંદ છે બ્રહ્માનંદ છે એ પરિણામમાં જાણે સમાતો નથી, એટલો ઉછળી ઉછળીને બહાર આવે છે. એવા મહાત્માઓનું જીવન જીવનું તે ભિન્ન છે, એમનું જીવન ભિન્ન છે. મુનિઓ અધ્યયન કરતા હો તો યોગ પ્રદીપ શ્રવણ કરશો, કાર્તિકેયાનો પરીક્ષાનો યોગ તમને જાણ કરીને પ્રાપ્ત થશે. હવે જો શાસ્ત્ર સ્વાધ્યાય હોય તો યોગ પ્રદીપ નામનો કોઈ ગ્રંથ છે એ પણ આપણા સાહિત્યમાં આગળનો છે. યોગ પ્રદીપ ગ્રંથ અને કાર્તિકેયાનો પરીક્ષા અમને મોકલવા વિચાર્યું છે. કોઈ વાત પણ ખરી નથી છે. વિદ્વાન સાક્ષર મનુષ્ય એના ઉપરનો પત્ર છે. છેલ્લે છેલ્લે કિરીટભાઈ પણ એમના પરિચયમાં આવેલા છે મુરબીમાં. જે ડોક્ટર ભગવાનદાસ મનસુખલાલ છે ભગવાનદાસ એમના દીકરા છે, જેમણે અધ્યાત્મ રાજચંદ્રમાં 108 પ્રકરણ લખ્યા છે. અધ્યાત્મ રાજચંદ્રમાં સાયકલ જે ગ્રંથ છે એમાં એમને ભિન્ન ભિન્ન દશાઓનો એક એક પ્રકરણ લખ્યું છે. 108 પ્રકરણ એમનો ઇતિહાસ પણ પ્રદાન કર્યો. સાક્ષર હતા ભગવાનદાસ પણ સાક્ષર હતા એમના દીકરા. જે વિષય ચર્ચાય છે તે જ્ઞાત છે. અકારણ સૂત્ર એવું ને કે કોઈ સુગ્ન તેનો હમણાં ઉત્તર આપશે. થોડા વખતમાં એક કોઈ સુગ્ન મુમુખ સૂત્ર એનો ઉત્તર બહાર પડશે. તેથી જે વિષય ચર્ચાય છે તે જ્ઞાત છે, તે વિષય યથા અવસર ઉદય આગળ જેવો વખત હશે ઉદય હશે એ પ્રમાણે વંશે જે બન્યું છે એમ કરીને પોતે સમાધાન આપ્યું છે. આગલા પત્ર અમદાવાદમાં વાડીલાલ મોતીલાલ ઉપર લખ્યું છે. આતારામ ક્ષેત્ર સંબંધિત એની વિશે માહિતી રીતે એમને વંશકલાલ કિરીટચંદ લખ્યું છે. આઠ સો ને ઇઠ્યોતેર કપટલાલ પ્રતિબંધ છે વિક્ષેપ ન પામતા ભરેલી રાત્રિ સ્વરૂપ નિષ્ઠ વૃત્તિ કરવી યોગ્ય છે. કોઈ પ્રસંગો વ્યવહારમાં ગમે તે પ્રકારના અનુકૂળ પ્રતિકૂળ કોઈ પણ વિક્ષેપકારક પ્રસંગો ગમે તો પણ તેનાથી વિક્ષેપ ન પામતા ધીરજ રાખવી અને ઉત્સાહિત વિધિથી સ્વરૂપની આરાધના કરવા માટે સ્વરૂપમાં નિષ્ઠા શ્રદ્ધા પ્રાપ્ત થાય તેના માટે વૃત્તિ કરવી યોગ્ય છે. સ્વરૂપ શ્રદ્ધા માટેની વૃત્તિ કરવી યોગ્ય છે અને તેમાં સંયોગોને લઈને વિક્ષેપ પડે એમ નહીં થવું જોઈએ. સંયોગોનો વિક્ષેપ એને ગૌણ કરી નાખવો જોઈએ. ભલે ગમે તે પ્રકારના સંયોગો તો પૂર્વકર્મનો અનુસાર થવાના પોતે વાંચેલો છે એટલે એનાથી બીજું કોઈ સરળ નથી. ક્રિયાકોષ નામનો ગ્રંથ વિશેષ અવલોકનથી એ અર્થ તમને સ્પષ્ટ સમજાશે. શુદ્ધાત્મ સ્થિતિના પારમાર્થિક સ્ત્રોત અને ઇન્દ્રિય ધ્યેય એ બે મુખ્ય અવલંબન છે. આ એક એમના પારમાર્થિક સ્ત્રોત સંબંધીનો ઉલ્લેખ છે. એ બીજી અનેક જગ્યાએ પણ મળે છે કે જે જીવોને શુદ્ધાત્મામાં સ્થિતિ પ્રાપ્ત કરવી હોય એને બાહ્ય સાધનમાં બે પ્રકાર છે. એક જે પારમાર્થિક સ્ત્રોત છે તે શાસ્ત્ર છે, એનું અધ્યયન કરવું, અવગાહન કરવું. પણ કયા પ્રકારે? કે ઇન્દ્રિય ધ્યેયપૂર્વક શાસ્ત્ર આપણે સ્વાધ્યાય કલાક બે કલાક કરી લીધો. હવે જે કાંઈ વ્યવહારિક જીવનમાં છે એમાં ખાવું પીવું કાંઈ પણ પછી વૃત્તિ ઉપર જરા પણ નિયંત્રણ ન હોય, અનુકૂળતા હોય એટલે ગમે તેમ જીવન જીવે, પ્રતિકૂળતા હોય એને તો ઉદય નથી. પણ ઉદય હોય છતાં પણ એને ઇન્દ્રિય ધ્યેય એટલે કે પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં સંક્ષેપ કરી નાખવો જોઈએ, નિરસ્તો એને આવી જવું જોઈએ. આ પારમાર્થિક સ્ત્રોતના અવગાહન સાથે સાથે આ પ્રકાર કુદરતી હોવો ઘટે છે, સુસંગતપણે હોવો ઘટે છે. એ પ્રકાર જો ન હોય તો શાસ્ત્ર અધ્યયન સુસંગતપણે થઈ રહ્યું નથી અને તે શુદ્ધાત્મામાં સ્થિતિનું કારણ પણ નહીં થાય. ખરેખર તો પારમાર્થિક સ્ત્રોત છે એ શુદ્ધાત્મ સ્થિતિનું કારણ છે, નિમિત્ત છે. પણ ત્યારે કે સાથે સાથે ઇન્દ્રિય ધ્યેયપૂર્વક તે આરાધન કરવામાં આવતું હોય તો નહીતર નહીં એ પણ ખૂંદો ભૂલી જાય અને એમ વિચારે કે ચક્રવર્તીને પણ આટલા ભોગવું ભોગ હોય છે તો એને ખોટું અવલંબન લીધું છે, અવલંબન સાચું લીધું. અનેક જ્ઞાનીઓ અને અનેક મુમુક્ષુઓનો વૈરાગ્ય હોય એનું અવલંબન લેવાને બદલે કોઈ એવા ચક્રવર્તી આદિનું અવલંબન લે તો એને પોષવી છે, બીજું કાંઈ એને કરવું નથી. અને સંતોષ લેવો છે કે આપણે શાસ્ત્ર તો વાંચીએ છીએ, હવે અમે તો સમયસરનું રોજ સાથે કરીએ, પછી તો પછી કોઈ ઠેકાણું એ સમયસરનો સ્વાધ્યાયનો લાભનું કારણ તો નહીં થાય, કદાચ નુકસાનનું કારણ થઈ જશે. આપણે નિવૃત્તિ માટે બહાર દઈએ છીએ તો થોડું રાખીએ છીએ, ખાવા પીવામાં મીઠાઈ આ તે બીજું પીવું સારું પીધું મારે માટે આજે સારું બનાવો, સારું ખાવ, જેવું કરતો પહેલા તમતો લાગવો, અથવા એ વિષયમાં નિરસ થયા બીજા વિષયોમાં નિરસ થવા કરવું. એટલે એ મુખ્ય અવલંબન છે, આ શુદ્ધાત્મક સ્થિતિના એ મુખ્ય અવલંબન છે. એક અસ્થિનું પડખું છે, એક નાસ્તિનું પડખું છે, અને બંને બરાબર થશે ત્યારે જ કાર્ય પર્યાપ્ત માત્રામાં સંપન્ન થશે, નહીતર કાર્ય સંપન્ન જ નહીં થાય. પર્યાપ્ત માત્રામાં જે અધૂરું થશે એમ પણ નહીં, બિલકુલ થશે ને એવી પરિસ્થિતિ આવશે. રસ ઘટાડવાની વાત છે, ઇન્દ્રિય જે વિષયોનો ત્યાગ કરવો એમ નથી, એના ઉપર એનો રસ ઘટાડવાની વાત છે, દમન કરવાની વાત નથી, પણ પારમાર્થિક સ્વરૂપમાં જે કાંઈ વિષય અધ્યાત્મનો ચાલે છે અથવા શુદ્ધાત્માનો ચાલે છે, એ વિષયની પાછળની વૃત્તિ જ એવી છે, અધ્યાત્મ તત્વનો અધ્યયન અને એ વિષય એવો છે કે જે બાહ્ય પરિણામોના પંચેન્દ્રિયના વિષયોના પરિણામને નિરસ્ત કરી નાખે, એ ઓટોમેટિક છે. અને એ જે વિષયની સુસંગતતા છે, પણ જો એમ ન થતું હોય તો એમ સમજવા યોગ્ય છે કે અયથાર્થ પ્રકારે એ અધ્યયન થઈ રહ્યું છે, યથાર્થ પ્રકારે થઈ રહ્યું નથી, આમ વિચારવા યોગ્ય છે. સુદૃઢપણે ઉપાસનાથી સિદ્ધ થાય છે, અને આત્મહિતની દૃઢ ભાવનાથી તે ઉપાસના અવશ્ય એની સિદ્ધિ થાય છે, તે સિદ્ધ થાય છે, એમાં કોઈ પછી શંકાને સ્થાન નથી. એટલે એ વિચારવા યોગ્ય છે કે ઘણા લાંબા સમય સુધી સત્સૃતની ઉપાસના થવા છતાં જો આત્મલાભ થતો નથી તો એમ સમજવા યોગ્ય છે કે બીજું પડતું છે એમાં ગરબડ છે, એ ઠેકાણે નથી કરવા મળવા. નિરાશા વખતે મહાત્મા પુરુષોનું અદ્ભુત આચરણ સંભાળવું યોગ્ય છે. જ્યારે જ્યારે પરિણામમાં નિરાશા આવી જાય ત્યારે મહાપુરુષોના અદ્ભુત આચરણને સંભાળવું, કે એમના પ્રતિકૂળ સંયોગોમાં પણ એમને આત્માની નિષ્ઠા અને આત્મજ્ઞાનને કેવી રીતે ટકાવી રાખ્યું, એ જે એમનું આચરણ છે એ સંભાળવા યોગ્ય છે. આગળ એક પત્રમાં લીધું છે ને, સુભાષભાઈને આર્થિક પ્રતિકૂળતા ઘણી છે અને એ વિષય ઉપર જરા મચક ખાય છે વારંવાર, ત્યારે એમને આ તમે અમને લખો છો પણ આ વાત કઈ તમને અમને કઈ દુઃખ નથી, શું લીધું છે તમને અમને કઈ દુઃખ નથી પડ્યું. રામચંદ્રજીના 14 વર્ષના વનવાસનો એક દિવસ નથી, અને પાંડવોના 13 વર્ષના વનવાસની એક ઘડી નથી. 374 અને 50 પાનું 300 ને 74 છે.
પરમ તત્વ ઉપાસવાનો મુખ્ય અધિકારી છે, આ વાક્ય અહીંયા લખ્યું છે 889 સુખલાલભાઈ ને. ઉલ્લાસિત વીર્યવાન પરમ તત્વ ની ઉપાસના માટેનો મુખ્ય પાત્ર છે એમ કહ્યું. મુખ્ય સુપાત્ર છે, એનો અર્થ શું છે કે એવું જોર આવવું જોઈએ, વૃત્તિમાં એવું જોર થવું જોઈએ કે મારે મારું પરમ તત્વ છે એ આ ભૂમમાં ઉપાસી લેવું છે, કોઈ પણ કિંમતે ઉપાસી લેવું છે. શું ગમે તે પરિસ્થિતિ ઊભી થાય જોયું જશે, પણ આ કામ કરી લેવું છે. આ ઉત્કૃષ્ટ પાત્રતામાં જીવ આવી જાય છે. હવે બેનશ્રીને દાખલો જોયું હતો ને, પેલા બેન માં આવ્યા હતા બોરીવલીથી, લોવાણા બેન, એનો એ પ્રકાર હતો. બહુ ઉલ્લાસ હતો એનો, ઉલ્લાસ બહુ દેખાતો હતો. સ્વાધ્યાય એવો કઈ નતો, સમજણ એવી કઈ લાંબી નતી, ઉલ્લાસ બહુ દેખાતો હતો. એ વખતે જો સત્પુરુષ નો યોગ ચાલુ રહે તો એવું કામ કરી લે. કેમ કે આ કામ કરતો વાર નથી લાગતી, સહજ માત્ર માં થઈ જાય છે. એ ઘડી બરાબર સાચવી લઈએ, વર્તમાન સાચવી લઈએ, જયારે ઉલ્લાસિત વીર્યમાં આવે ને એ વર્તમાન સાચવી લઈએ તો દોડી જાય છે, આગળ વિકાસ કરી જાય છે, માર્ગમાં પ્રવેશ કરી જાય છે, વાર નથી લાગતી. એવું છે, એટલે ઉલ્લાસિત વીર્યવાન પરમ તત્વ ઉપાસનાનો મુખ્ય અધિકારી છે આ કૃપાલદેવનું પાત્રતા સૂચક એક સૂત્ર વચન જેવું વચન છે. પાત્રતા વિશેષ થતી નથી. મુખ્ય અધિકારીમાં મુખ્ય પાત્ર લેવો છે. મુખ્ય પાત્ર કહો કે ઉત્કૃષ્ટ પાત્ર કહો, એ બહુ સારો પ્રકાર છે. એ પરિણામનો કે જેમાં સ્વરૂપ પ્રાપ્તિના ઉલ્લાસિત પરિણામો વર્તતા હોય એ કાળ મુમુક્ષુ માટે બહુ સુયોગ્ય કાળ છે. માર્ગમાં આગળ વધવા માટેનો એ બહુ સારામાં સારો કાળ છે. કેટલાક જીવોને તો પ્રારંભ જ એ રીતે થાય છે, એનું કારણ છે. પ્રારંભ થવાનું કારણ સમજણમાં થયેલી મૂલ્યાંકન છે. સંસ્થાપણ જ્યાં વધુ લાભ થવાનો હોય ત્યાં રસનો ઉલ્લાસ વધી જાય, ઉલ્લાસિત રસે જીવના પરિણામ પ્રવર્તવા લાગે, એ બહુ સ્વાભાવિક છે કે નહીં? હે, મોટો લાભ થવાનો હોય, જબરજસ્ત લાભ થવાનો હોય, એવા તમારા 25 પેઢી સુધી વાંધો નહીં આવે. આ એક જ પ્રસંગ સાચવી લ્યો ને તમે, શું તમારે 25 પેઢી સુધી વિચારવાનું, આ જીવન તો નહીં, હે બધું ટીંગાઈ જાય કે નહીં ત્યાં એક પ્રસંગમાં. આ તો અનંત કાળનું હાજર થઈ જાય એવી વાત છે. એમ ખબર પડે કે આ એક ભાવમાં સાચવી લેવામાં આવે એક પ્રસંગ, કે મોક્ષ માર્ગ સુધી પહોંચી જવાનું છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સુધી પહોંચી જવું છે, અને આ બરાબર ની તક મળી ગઈ છે, તો જે થવું હશે એ થશે, બીજું બધું આ એક કામ કરી લેવું છે. એવા ઉલ્લાસમાં આવે, પહેલેથી જો એ મૂલ્યાંકન થઈ ગયું હોય અને પહેલેથી એ ઉલ્લાસ જો ચડી જાય તો શરૂઆતમાં જ જીવ પામી જાય છે. બહુ શરૂઆત થાય, સીધી શરૂઆત થાય, એ ભગવત પામી જાય છે. એવું એક આ બહુ પરિણામોનો જે આ કાળ છે એ ઘણો સારો કાળ છે. પાત્રતાના બીજા બધા જે પ્રકારો અને જે કાંઈ કારણો છે, નિમિત્તો છે, એમાં બધામાં ઉત્કૃષ્ટ પોઝિશન છે એમ કહીએ તો ચાલે. નીકળી ગયું છે વચન, પુત્ર લખતા લખતા આ વચન નીકળી ગયું છે એમનાથી. શું કેવળ જ્ઞાનની લબ્ધિ લઈને બેઠેલા જ્ઞાનીઓને ક્યારે એમના શ્રીમુખેથી કયું વચનામૃત સરી પડશે એનો કોઈ નિયમ નથી, એના માટેનો કોઈ નિયમ નથી. એટલા માટે તો ગુરુદેવ આટા મારે તો બધા સાથે આટા મારતા કે ચાલો 10 મિનિટમાં કોઈ વિવાદ નીકળી જાય, અને આ તો તીર છે, હૃદયને ભેદીને હોરમોર નીકળી જાય. એક વાર જે એનું અંતર ભેદાઈ ગયું કોઈ તીરથી તો હળરાટ આગળ વધવા લાગે. અનંત શક્તિ તો ભરી છે જીવમાં, શક્તિ નથી એવું કઈ નથી, અંદરમાં તો અનંત શક્તિ ભરેલી છે. ગુરુદેવ બહાર જતા સવારમાં 5 વાગે તો પણ બધા સાથે જતા ગયા, એનું પણ એ કારણ છે. કોઈ વાતચીત થાય, ચર્ચા થાય, અરે મૌંદર્ય તો પણ મુમુક્ષુને સત્પુરુષનો સમાગમ ક્યાંથી, એ દ્રષ્ટિએ એ હેતુથી એ સમાગમ કરવામાં, હેતુમાં બરાબર લક્ષ્ય બરાબર હોવું જોઈએ. લલ્લુજીમુનિ ઉપર નો પત્ર છે. બંને ક્ષેત્રે સુસ્થિત મુનિવરોને યથા વિનય વંદન પ્રાપ્ત થાય. યથા વિનય લીધું છે જે પ્રમાણે અયોગ્ય હોય તે પ્રમાણે પત્ર પ્રાપ્ત થયું. સંસ્કૃત અભ્યાસ અર્થે અમુક વખતનો નિત્ય નિયમ રાખી પ્રવૃત્તિ કરવી યોગ્ય છે, કેમ કે એ ભાષામાંથી પ્રાકૃત પણ ઉતરી આવે છે, માગજી ઉતરી આવે છે, હિન્દી ગુજરાતી ઉતરી આવે છે, મૂળ ભાષા સંસ્કૃત છે. એનો જો અભ્યાસ હોય તો સત્સૃતમાં પારમાર્થિક સ્રોતની અંદર જે કોઈ ગુઢ ભાવો છે એના શબ્દો એ ભાષામાં છે એવા શબ્દો બીજી ભાષામાં નથી, એટલે ભાવભાષણમાં એ ભાષા આપ્યું તો અમને એ ભાષા શીખવાનો વિચાર આવ્યો છે. આખો દિવસની પણ રોજનો અમુક વખત પિરિયડ, જેને કોઈ 1 કલાકનો પિરિયડ રાખ્યો હોય કોઈ વિદ્વાન આવીને સંસ્કૃત શીખડાવી જાય તે યોગ્ય છે. અપ્રમત્ત સ્વભાવનું વારંવાર સ્મરણ કરીએ છીએ. અમે તો અપ્રમત્ત સ્વભાવનું મુનિ દશાનું વારંવાર સ્મરણ કરીએ છીએ કે આવી દશા ક્યારે પ્રાપ્ત થાય. પારમાર્થિક શ્રુત અને વૃત્તિ જેનો અભ્યાસ વર્તમાન વર્ધમાન કરવા યોગ્ય છે. જો અહીંયા પણ લખ્યું જે વાત એમણે સુખલાલભાઈને લખી હતી એ દિવસે પત્ર લખ્યો છે 708, એટલે એ વિચારો કઈક ચાલી રહ્યા છે બરાબર એમને. એટલે બીજાને પત્ર લખ્યો છે એમાં પણ એ વાત આવી ગઈ છે. લલ્લુજીના પત્રમાં પણ એ જ વાત આવી છે, સુખલાલભાઈના પત્રમાં પણ એ વાત આવી છે. એક જ દિવસે બંને પત્ર લખાણા છે 708, કે પારમાર્થિક સ્રોત અને વૃત્તિ જય એ બંનેનો અભ્યાસ એટલે પ્રેક્ટિસ. જો અભ્યાસ એટલે પ્રેક્ટિસ, વર્ધમાન કરવા યોગ્ય છે, વધારવા જેવી વાત છે, એ ઓછું ન થવું જોઈએ પણ વધવું જોઈએ. ગુરુદેવની કૃપાથી પારમાર્થિક સ્વરૂપ તો મુમુક્ષ સમાજના હાથમાં આવ્યું છે, પણ વૃત્તિ જેવા વિશે એક ખામી ભરેલો રહ્યો છે, એટલે એનો જે લાભ મળવો જોઈએ એ લાભ થતો નથી, એ મુખ્ય કરીને વિચારવા યોગ્ય છે. એકાશીમો પત્ર પણ દલ્લુજી પરનો છે. પરમ કૃપાળુ મુનિવરેના ચરણ કમળમાં પરમ ભક્તિથી શ્રી અશ્વિને નમસ્કાર પ્રાપ્ત થાય. એવું જ વચન છે, પેલા મોટો રીડિંગ છે એટલે આપણને મથાળો લાગે, હવે તો કઈ પ્રશ્ન રહેતો નથી. બરાબર છે. આવતીકાલે રાત્રિના મિલમાં અત્રેથી ભાઈ ત્રિભુવન વીરચંદ સાથે પદ્મનંદી પંચમિષ્ટિ નામનું સત્શાસ્ત્ર મુનિવરીના મનન અર્થે મોકલવાની વૃત્તિ છે. મને એમ છે એ વખતે બીજા મુનિઓ સાથે હશે, સંપ્રદાયના કોઈ કોઈ મુનિઓ બીજા ઉત્તર ગુજરાતમાં છે ત્યારે સાથે ગયા સાથે હતા, એ તો આમ તો લલ્લુજી ને દેવકરણજી બે સાથે રહે છે, આ વખતે સાત જણા સાથે છે, એ કારણથી પણ લખતા હોય કદાચ કે બીજા લોકોને એમ ન થાય કે આ તો જુઓ રાયચંદભાઈ તો મહારાજનો વિનય હાચવતા નથી, એ તો રાયચંદભાઈ સમજે. પત્ર આવે ત્યારે તો બધાની વચ્ચે વંચાય તો બીજાને નુકસાનનું કારણ ન થાય એટલા ખાતર પણ લખતા હોય. કેમકે આમાં એના પરથી વિચાર આવ્યો કે પદ્મનંદી પંચમિષ્ટિ નામનું સત્શાસ્ત્ર મુનિવર્યના મનના અર્થે મોકલવાની વૃત્તિ છે, એટલે ઓલો શબ્દ છે મુનિવર્ય શબ્દ ફરીને દોહરાવ્યો છે. તો મેલ વખતે તમે સ્ટેશન ઉપર આવવાનું કરશો, મહાત્માશ્રી તે ગ્રંથનું મનન કરી રહ્યા પછી પરમ કૃપાળુ મુનિશ્રી શ્રીમદ દેવકરણ સ્વામીને તે ગ્રંથ મોકલાવશો. જો ઠીક એમ પરમ કૃપાળુ મુનિશ્રી શ્રીમદ દેવકરણ સ્વામી એટલે એ છે, એ બીજા મુનિઓ સાથે છે ને, એટલે વ્યવહારમાં અજુગતું ન લાગે, અજુગતું ન લાગે એટલા માટે
વિચક્ષણ વ્યવહાર
તો બહુ વિચક્ષણ હતા. એટલે તો એમ લીધું છે ને કે સત્પુરુષ નું સર્વ આચરણ વંદનીય છે, એ જે કાંઈ કરે છે એ બહુ સમજપૂર્વક કરે છે, જે કાંઈ કહે છે તે પણ બહુ સમજપૂર્વક કહે છે, એનું ઊંડાણ હાથમાં ન આવે તો જીવને તર્ક વિતર્ક કે શંકા થાય તે સમાવવા જેવી છે, એ વધારવા જેવી બધી ગત ન થાય પણ એ સમાવવા જેવી છે. કેમ કે એમની દશા જોઈને એમના ઉપરનો જે વિશ્વાસ છે એમાં ક્યાંય પણ પંચર ન પડે એ વાતનો ખ્યાલ રાખવા જેવો છે, નહીતર અભક્તિના પરિણામ એક સેકન્ડમાં થતા વાર નહીં લાગે, આયા ભૂલ કરી લાગે છે એમ થઈ ગયો, એ સીધી અભક્તિ થઈ ગઈ, શ્રદ્ધા તો ગઈ પણ અશ્રદ્ધા થઈ ગઈ. આ તો વ્યવહારિક બાબત છે, સિદ્ધાંતમાં તો પ્રશ્ન રહેતો નથી, સિદ્ધાંતની વાત તો સિદ્ધાંતના સિદ્ધાંતને ઉતારી ગયેલા છે, જેમણે સ્વાનુભવ કર્યો તો બારે અંગના સિદ્ધાંતને અંદરમાં ઉતારી ગયા છે, એટલે સિદ્ધાંતમાં તો કાંઈ વિકલ્પ જ કરવા જેવો નથી, પોતાનેથી સિદ્ધાંત સમજાણે એ સમજાણું એમ લઈ લેવા જેવું છે. શું પણ બહારના વ્યવહારમાં પણ ક્યાંય શંકા રાખવા જેવી નથી હોતી, આ તો બહુ વિશેષ પ્રજ્ઞાવંત પુરુષ હતા, એમના બહારના વિષયોમાં પણ એ ખૂબ જ વિચક્ષણપણે વર્ત્યા છે, અતિ વિચક્ષણપણે વર્ત્યા છે, વિચક્ષણપણે એમ નહીં પણ અતિ વિચક્ષણપણે વર્ત્યા છે, એવું અનેક જગ્યાએથી સમજી શકાય એવું છે.
ભગવાન
અને તમે તારનાર છો એમ એમ વિનય કરવામાં પણ રહસ્ય છે. દર્શન મોહની મંદતા થાય છે. દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષનો વિનય કરતા દર્શન મોહ મંદ થાય છે, એનું રહસ્ય છે. શું એવી વાત છે? અભિપ્રાય સિદ્ધાંત જ્ઞાન બીજો વિષય છે. પોતે જે જગ્યાએ ઉભો છે અને જે આત્મગુણોની એને પ્રાપ્તિ કરવી છે, એ આત્મગુણોની પ્રાપ્તિ અર્થે એને કેવા કેવા વ્યવહારના પરિણામ હોય, એ પણ નિયત મોક્ષ માર્ગનો એક નિયત વિભાગ છે. શું એમાં પણ આડું ઓળું ચાલતો નથી. શું આપણે પેલી વાત કરીશું, જ્યાં ઉત્કૃષ્ટ નિશ્ચયના પરનું પરિણમન હોય, દ્રષ્ટિનો ફાટ ફાટ પાવર હોય, ત્યાં ભક્તિ પણ ઉત્કૃષ્ટપણે આવ્યા વિના રે નહીં. કેમ કે બાહ્ય વૃત્તિ છે, એમાં પણ એ જ વીર્ય પ્રવર્તવાનું છે કે જે વીર્ય અંતરવૃત્તિમાં પ્રવર્તે છે. શું તે મહાપુરુષનું અંતરવીર્ય એટલું બળવાનપણે કામ કરે છે, તો એ વખતે સિદ્ધ તો થયા નથી. તો એ વખતે જે સાધકપણું છે, એ સાધકપણામાં જે આંશિક બાહ્ય વૃત્તિ છે, એમાં એ જ વીર્ય પ્રવર્તવાનું છે, તો ભક્તિ એટલા જ જોરથી આવવાની છે. શું એ બહુ સ્વાભાવિક છે? બહુ જ સ્વાભાવિક છે. બીજા મુનિઓને સ્વવિનય નમસ્કાર પ્રાપ્ત થાય, બીજા મુનિઓ સાથે છે ત્યાં. એનું કારણ છે, ક્યાંથી ખ્યાલ આવ્યો? ઈડરમાં સાત મુનિનો ફોટો છે. છેલ્લે છેલ્લે બધા ઈડર આવ્યા હતા, છેલ્લે પૂરતું ઈડર આવ્યા છે પ્રાપ્ત માક્ષમાં, ત્યારે બધા ઈડર આવેલા છે અને ઈડર ત્યાં સત્સંગ કરેલો છે. ત્યારે સાત જણા સાથે હતા, પછી પોતે જુદા પડી ગયા છે, પણ ઓલા મુનિઓ સાથે ને સાથે રહ્યા છે. પછી ઠીક છે, બહુ ખાસ જેટલો લલ્લુજીને એટલું કોઈને નહીં. દેવકરણજી શરૂ શરૂમાં તો શંકા કરતા હતા એમના ઉપર, પણ કાંઈક પાત્રતા અંદરની ઠીક હતી, બહારમાં એટલી નહોતી, પણ અંદરની ઠીક હતી, એટલે એમણે ટ્રીટમેન્ટ આપીને એમને લાઈન ઉપર લીધા છે. બાકીના પાંચ મુનિઓ સંબંધી કોઈ ઉલ્લેખ નથી મળતો, એમ બતાવે છે કે એ બહુ સમીપ આવેલા નથી. આ બે જીવો જે સમીપ આવ્યા, એટલા સમીપ બીજા ઘણા નથી આવ્યા. એટલે જ્યારે એ તો પછી જે રીતે સંપ્રદાયમાં જે ભાવમાં હોય, એ જ ભાવમાં ને એવી રીતે વિચારધારા એની એ પ્રકારની હોય, એટલે એ રીતે પછી બધાની સાથે તો એ જ રીતે શરૂઆતમાં તે લલ્લુજીની બહુ ભક્તિ થઈ, પહેલા વહેલા એકલા પરિચયમાં આવ્યા છે તો બધાની વચમાં વંદન નમસ્કાર કર્યા એમણે. પછી એમણે ના પાડી, તમારે એમને વંદન ન કરવા, એટલે પછી એકાંત માગી આવ્યા. મને તો આપના પ્રત્યે એટલી બધી ભક્તિ આવે છે, હું તો રોકી શકતો નથી, એટલે મેં નમસ્કાર કરી લીધા. પણ આપનો એમાં કોઈ એવી નહીં થયો હોય તો મારે સમજવું છે, તો બીજા લોકોને ગરબડનું કારણ થશે, એટલાયને તો પિતરકનું કારણ થશે, સમાજમાં ઉવો આપવો થશે કે આ મારા જ થઈને શ્રાવકને વંદે છે, તો એક રજા આપો. આપ એકાંતમાં બેઠા હોય ત્યારે મને વંદન કરવાની છૂટ આપો. એમને વંદન કરવા કે આગળ બેસી જાઓ, એ તો મારા આત્માને દખલ લાગે છે, મને અંદરમાં દુઃખથી આ કરશે. અરે આ વિનય પણ હાચવવાનું નહીં, આજુ વેસ પરિધાન કરીને કેવા બંધનમાં પડે છે, વેસ લીધા પછી કેવું બંધન થઈ જાય છે. પછી એટલે એમને છૂટ માગે કે આપ એકાંતમાં આપના રૂમમાં જાઓ, ત્યારે મને વંદન કરવા આવવા માટેની છૂટ આપો. પછી એ રીતે એકાંતમાં વંદન કરતા થાય, એવી એમને પ્રકારની ભક્તિ જરા વિશેષ હતી. પણ બીજા મુનિઓને એટલો પરિચય નહોતો, એટલે એ રીતે વ્યવહાર સાચવો છે. એમના પ્રત્યે શિષ્ટાચાર, એ તો બીજા બીજાની સાથે છે ને, આ વખતે બધા મુનિઓ સાથે છે, એટલે શિષ્ટાચાર તો ન જાળવાય તો મહાપુરુષ પ્રત્યેની કલ્પના વિરુદ્ધ બહુ મોટી વાત ઊભી થઈ જાય કે આ તો આમને તો શિષ્ટાચારની ખબર નથી પડતી. સામાન્ય શિષ્ટાચાર પણ આમનામાં નથી, આમનો ઉપદેશ શું સાંભળવો, એ પૂર્વગ્રહમાં આવી જાય, એક નવો પ્રેજ્યુડાઈસ શરૂ થઈ જાય. પછી તો જયારે પ્રત્યક્ષ યોગ મળે ત્યારે ઓલો પ્રેજ્યુડાઈસ આગળ રહે અને વાક્ય સાંભળવાનું બધું દુર્લક્ષ થઈ જાય. એટલે એ રીતે પણ એમણે ઘણા સાચવો એવું લાગે છે. બહુ વિશેષણ તો બહુ હતા બધા. એ તો સુધી વાત છે, કોઈને નુકસાન થાય એને પોતાને ખ્યાલ આવે તો ભલે નુકસાન થાય એમ કઈ થોડું વિચારે. કોઈ જીવને નુકસાન થતું હોય અને એ પણ આત્મિક નુકસાન થતું હોય તો ભલે નુકસાન થાય એવું તો કોઈ વૃત્તિ હોય નહીં. સત્પુરુષની મુમુક્ષુની એવી વૃત્તિ ન હોય. સત્પુરુષનો તો પ્રશ્ન જ ક્યાં છે? એ પ્રશ્ન નથી. એમાં તો પ્રશ્ન જ નથી. એટલે તો સત્પુરુષની કરુણાને અનંત કરુણા કહેવામાં આવે છે. કેન મર્યાદા નથી, અંત નથી, એટલે મર્યાદા નથી. મર્યાદા વિનાની કરુણા છે, એનો કોઈ મર્યાદા જ નથી. શું સંભવ છે? આ તો અભિપ્રાય હોય તો એ જ જાણતા હોય, અનુમાન થાય છે કે એ સંભવ થી એ પ્રકારે લખાયું છે.